તારીખ 30/5/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 285. શરૂઆતમાં અવાજ બરાબર નથી.
મારું હિત કરવા મારે શું શું કરવું, મારે શું કરવું જોઈએ, તમામ પ્રકારના પ્રશ્નો એક વિકલ્પ છે. કોઈ તાળુ પણ રહેલો નથી, એટલે કોઈ સમસ્યા રહેલો નથી. નાયક નો અભ્યાસ કરવો એટલે હું નાયક સ્વરૂપે છું, માત્ર નાયક સ્વરૂપે છું. વિકલ્પ છે
સામાન્ય રીતે તો બાહ્ય પદાર્થોનો સમય એટલે બાહ્ય પદાર્થોની રુચિ એ મોટો પ્રતિબંધ છે. અંદરમાં વિકલ્પની રાગાંશની રુચિ, વિકલ્પાંશની રુચિ એ પણ એટલો જ મોટો પ્રતિબંધ છે જેટલું બાહ્ય પદાર્થોની સાથે રુચિવાળા ભાવનો પ્રતિબંધ છે. એ તમને શક્ય છે કે એવી શુભરે શુભની અને રાગની રુચિ તે પણ ભાવની રુચિ છે, આત્માની રુચિ નથી, પણ ભાવની રુચિ છે. એનાથી ભાવ ભ્રમણ મટતું નથી, થાય છે પણ મટતું નથી. અભ્યાસ એ અભ્યાસ છે, એટલે અભ્યાસ શબ્દ વાપર્યો છે. હું જ્ઞાયક છું એમ અનુભવવાનો પ્રયત્ન, અભ્યાસ એટલે અનુભવવાનો પ્રયત્ન ને અભ્યાસ કહે છે, પુરુષાર્થ ને અભ્યાસ કહે છે. વિકલ્પ ભેદ અપેક્ષા એ ચારિત્ર ગુણની પર્યાય છે અને પુરુષાર્થ ભેદ અપેક્ષા એ મૂળ ગુણની પર્યાય છે. બે ગુણ જુદા જુદા છે, એકમાં બીજાને સમજી લેવું જોઈએ. પ્રયત્ન કરો, અભ્યાસ કરો એટલે પ્રયત્ન કરો, અભ્યાસ કરો એટલે શાસ્ત્ર વાંચવું એમ નહીં, શાસ્ત્ર સાંભળવું એમ નહીં, પણ આત્માનો વિકલ્પ કરવો વિનાયકનો એમ પણ નહીં. સાંભળવા વાંચવામાં પણ વિનાયકનો વિકલ્પ તો આવે છે. વિનાયક સ્વભાવને લક્ષમાં લઈને સ્વપ્ને લક્ષમાં આવવો વિનાયક સ્વભાવ, અથવા લક્ષમાં આવતા સ્વપ્ન થવું, સ્વપ્ન આવીને લક્ષ થવું, ગમે તે રીતે કહીએ. ત્યારે હું જ્ઞાયક છું એમ સ્વપ્ન હું પણ થાય ત્યારે હું જ્ઞાયક છું એવું કે હું પણ સ્થાપવાનું બળ આવે, હું પણ સ્થાપવા માટેનું જોર આવે, એનું નામ પુરુષાર્થ છે. પુરુષાર્થના વિષય થોડો સૂક્ષ્મ છે, પણ જ્યાં જ્યાં જોર ત્યાં ત્યાં પુરુષાર્થ. સૌ રૂપે અવળો લક્ષણ શું? વિવિધના પરિણામરૂપ પુરુષાર્થનું લક્ષણ શું? કે જોર તે એનું લક્ષણ છે. જ્યાં જ્યાં જોર ત્યાં ત્યાં પુરુષાર્થ. નહીતર હું પણ જોર રાગમાં આવ્યા વિના ક્યાં તો જે રાગમાં હું પણ જોર કરે ને કાં તો જે પોતાનું જ્ઞાયક સ્વરૂપ છે તેમાં હું પણ જોર કરે. જોર કર્યા વગર પુરુષાર્થ વિનાનો તો રહેવાનો નથી. પ્રશ્ન એ થવા યોગ્ય છે અહીંયા, પુરુષાર્થ કરવો પણ અનુભવ તો પુરુષાર્થ કેવી રીતે કરવો? અનુભવ ન કરતો હોય તો જુદી વાત છે. રાગનો વિકલ્પનો સ્વપ્ન પણ અનુભવ કરે છો, ક્યાં અનુભવ કરે છો એ જો. તો અનુભવ કરે છે એ કઈ શીખવાનો વિષય નથી, પણ એનું જે યોગ્ય સ્થાનમાં અનુભવ કરવો એટલું ને અહીંયા કરવાનું છે. અયોગ્ય સ્થાનમાં અનુભવ કરે છે એનું ફળ પણ વિપરીત છે. યોગ્ય સ્થાનમાં અનુભવ કરતા એનું ફળ મોક્ષ માર્ગ છે અને મોક્ષ છે. સંસ્કાર થઈ ગયો છે અનાત્મામાં આત્માનો, શરીરમાં આત્માનો, વિકલ્પમાં આત્માનો દૃઢ અભ્યાસ દૃઢ સંસ્કાર થઈ ગયો છે એવો આત્મામાં કરે. જેમ અગ્નિ છે દાઢે છે એમ રાગ અને વિકલ્પ છે પણ દાઢવો જોઈએ. કે રાગ આગ દહે સદા જીવને બાળે છે. આગ જેવી આગ જેવી એની ઉપમા આપે છે કે આગ જ છે અને રાગ તો આગ છે. જેમ અગ્નિ બાળે એમ આત્માના ગુણને બાળે છે, આત્માની શાંતિને બાળે છે. આમ છે ખરેખર ગુરુદેવ કહે છે ને, પૂરનો ઉદય કોઈ ભોગવતા હોય ને એમાં રાચતા હોય તો એને કહે છે કે ભાઈ તારી આત્માની શાંતિને બાળીને આ પૂર પહેલા કર્યું છે તે. ક્યારે પૂર તને થયું? આત્માને શાંતિ ને બાળી ત્યારે એ બાળે છે, છતાં પોતે વરદાનનો અનુભવ કરતો નથી. સુખનો અનુભવ કરે છે, મને જ્યોતિનો પ્રવેશ થયો. દીપચંદ્રીએ દીધું છે, રાગ થાય ત્યારે જીવ ખરેખર તો દુઃખ પામે છે, પણ અજ્ઞાનથી જીવ એવી કલ્પના કરે છે કે આમાં તો મારામાં જ્યોતિનો પ્રવેશ થાય છે, અને ફરી દઈશ. જ્યોતિનો પ્રવેશ નથી થતો, ફરી દઈશ એનાથી. તો કોઈ એનાથી છોડાવવા ચાહે તો એને અરે તકરાર કરે કે અમારું પુણ્ય છોડાવો છો, અમારી પુણ્યની ક્રિયા છોડાવો છો, અમને શુદ્ધિ છોડાવો છો. ક્યાં હતા? વાંચનની ક્રિયાથી છોડાવો છો, અમને શુદ્ધિ છોડાવો છો, અમને વિકલ્પથી છોડાવો છો. આત્માનો વિકલ્પ ન કરવો ત્યારે શાનો વિકલ્પ કરવો? પછી ભગવાનનો વિકલ્પ કરવો અમારે? એ વાત નથી. એ વિકલ્પ જેને બાળે છે એનું તપાસ કરીને જાણતો ખરો. એ તો સ્થૂળ નાસ્તિનો વિષય છે. રાગ દુઃખદાયક છે, એ પોતે નાસ્તિનો સ્થૂળ વિષય છે. દૂરતાની મતિ એવા સ્થૂળ નાસ્તિના વિષયમાં પણ યથાર્થપણે અવલોકન કરતી નથી તો તને સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ કેવી રીતે ગ્રહણ થશે? સ્થૂળ વિષય પણ જેમ છે તેમ ગ્રહણ થતો નથી તો સૂક્ષ્મ વિષય જેમ છે તેમ કેવી રીતે ગ્રહણ થશે? પ્રશ્ન જ નથી. આત્મ તો જીવને જ્ઞાન ઉપર આવરણ છે વિપરીતતાનું. સ્થૂળ રાગને પણ દુઃખરૂપ હોવા છતાં, પ્રત્યક્ષ સાક્ષાત સ્વયં દુઃખરૂપ હોવા છતાં એને જરાય દુઃખરૂપ લાગતો નથી. તો સ્વભાવ સુખરૂપ લાગવાનો પ્રશ્ન પણ નથી. જ્યાં સુધી રાગ દુઃખરૂપ લાગે નહીં ત્યાં સુધી જ્ઞાનમાં સુખનું રૂપ દેખાય નહીં. જ્ઞાનમાં પણ સુખ ન દેખાય. જ્યાં સુખ ન દેખાય ત્યાં આકર્ષણ ન થાય. રાગમાં સુખ દેખાય તો રાગનું આકર્ષણ થાય, ફરી ફરીને રાગ કરે. આરામ લેવો, ઇન્દ્રા લેવો, આરામ કરવો, ફાવે તે બધું કરવું, ન ફાવે તે પણ અનુગમો કરવો, ફાવે તેનો ગમો કરવો, એ બધો પાપ છે. ખરી વાત છે, બહુ અંતર બહુ પડી ગયું છે. શું જીવને અંતર ઘણું પડી ગયું છે અને અજ્ઞાનપણે કોટ્યાવથી જોજન ઊંધો ને ઊંધો હાયલો જ જાય છે. કેટલો? કરોડો જોજન હાયલો જ જાય છે ઊંધો. અને ખબર નથી હું ક્યાં કેટલો જાઉં છું. આ પરિસ્થિતિ છે. જો એને પોતાની દયા આવે તો પાછો મળે, એ સિવાય ખૂબ જ પાછો મળવાનો. અનંત ધનવરણ કરી ચૂકેલા એવા આત્માને કર્મ આવે તે દિવસે પાછો મળે. એક સજીવનું મૃત્યુ થાય તો કોક મૂકીને રોવે છે. તારો આત્મા જ પોતા એને એને એ મળે છે તો એને એને તને રડવું આપતું નથી. આ પરિસ્થિતિ છે. તો એક વાર તો કોકે કોક રડ્યા પછી મારો આવશે. શું એક વાર તારા હિત અહિતની સમસ્યામાં તને એટલું દુઃખ નહીં પહોંચે ત્યાં સુધી ત્યાંથી હળવો થવાનો સવાલ નથી. આ નથી લાગતો એનું કારણ ભારે કર્મી છે. રાગમાં દુઃખ નથી લાગતો એનું કારણ જીવ ભારે કર્મી છે. જોઈએ છીએ તો ત્યાં સુધી કહી દીધું છે કે સાચા દેવગુરુ શાસ્ત્ર મુક્ત થવાના માર્ગનો આવો ચોખ્ખો ઉપાય કહેવાના મળ્યા તને. સાચા દેવગુરુ શાસ્ત્ર મળ્યા અને સત્પુરુષ મળ્યા પ્રત્યક્ષ, છતાં પણ તને એ વિષયની અંદરમાં અંતર ગભાય એવી અસર ન થતી હોય તો એમ સમજવું રહ્યું કે મહાનુભાવની વડે દર્શનનું એની પ્રબળતા ગણી છે. ભલે તો શુભ રાગને શુભ ક્રિયા કરતો પણ દર્શનના પ્રાબલ્ય સહિત કોઈ રીતે પત્તો ખાય એવું નથી. અભ્યાસ કરે એટલી વાત અહીંયા અપેક્ષિત છે અથવા અધ્યાહાર છે. ભૂમિકા વગરની સીધી વાત નથી. ભૂમિકા વગરની સીધી વાત પકડવા જાય તો વિકલ્પ થાય, બીજું કાંઈ થાય નહીં. હું જ્ઞાયક છું કર્યા કરે કાંઈ એમાં ભાવ ભાષા વિના પોતે બોલી દીધો વિષય થઈ જાય. જુદી જુદી યોગ્યતા ઉપર જુદી જુદી વાત છે. અહીંયા પણ એકદમ સુપાત્ર જીવ છે, ઘણો નજીક આવી ગયો છે. અને પુરુષાર્થને શ્રેણીએ ચડેલો છે. એને ક્યાં પુરુષાર્થ કરવો? પુરુષાર્થ કરવાનું સ્થાન અને ભાવ ભૂમિકા કઈ છે એનો ચોખ્ખો નિર્દેશ કરે છે. નહીતર તો સમસ્યા જ એ જ થશે કે મને પુરુષાર્થ કરવો એટલે હું વિકલ્પ કરવો, અમારે શું કરવો? પુરુષાર્થ એટલે શું કરવો? પુરુષાર્થ કરવો એટલે શું કરવું? આ જ પ્રશ્ન રહેશે. અનુભવવાનો પ્રયાસ થાય અને વારંવાર નો અભ્યાસ અથવા પુરુષાર્થ કહેવામાં આવે છે. જ્ઞાયકને લક્ષમાં લઈને એ વાત સાથે સાથે છે. લક્ષમાં જ્ઞાયક ન હોય તો એને કોને અનુભવવાનો પુરુષાર્થ કરશે? જે વસ્તુ જ્ઞાનમાં ન હોય અંધારામાં ક્યાં કૂદકા મારશે? નાયકના ભાવભાષણ વિના નાયક સંબંધનો પુરુષાર્થ નથી. અંધારામાં વિકલ્પ કૂદકા મારે છે. કઈ કઈ બાજુ પોતે પગલું ભરે છે એને કાંઈ એને ખબર નથી. એ પરિસ્થિતિ છે. એટલે નાયકને લક્ષમાં લઈને માત્ર નાયક જ છું એમ વેદનને પકડીને, જ્ઞાન વેદનને પકડીને નાયકપણે રહેવાનો. નાયક તો છે જ પણ નાયકપણે ભાવમાં રહેવાનો પુરુષાર્થ કરે વારંવાર. એ પુરુષાર્થ છે. એનાથી પુરુષાર્થની કોઈ પરિપક્વ દશાએ માત્ર નાયકપણે ઠંડી જવું રહી જવું એ સ્થિતિ ઉત્પન્ન થશે અને એ સ્થિતિ આવતા કોઈ સમસ્યા રહેશે. મોક્ષ થશે કે નહીં થાય એ પણ સમસ્યા એને નથી. ભવ્ય ભવ્યપણાની સમસ્યા એને નથી. મુક્ત થઈશ કે નહીં થવું એ સમસ્યા એને પછી નથી. જેને સંસાર કારાગૃહમાંથી છૂટવું હોય પરિભ્રમણની ભયંકરતા જેને ભાસી હોય એમ છે. કેટલાક એવા કેદીઓ છે કે આજે 25-25-30 વર્ષ સુધી એના ઉપર કેસ ચાલ્યો નથી ને કેદમાં જ છે, અંધારી ટુકડીમાં રાખે, અડધી કલાક માટે બહાર એને પ્રકાશમાં આવવા દે, એમાં એને પાણી પીવું હોય, ખાવું હોય, ઝાડો પેશાબ કરવો હોય, એ તો પતા કરવું હોય, નહીં તો પાછું ત્યાં ને ત્યાં ધકેલી હોય, એ થાય કીધું અંદર ક્યાંય રહે અંદર ઉગે નહીં ગાય, એમ હાથે એનો ન દેખાય, બીજું ન દેખાય, એટલું અંદર એટલું ભયંકર કેદખાનું છે, સંસારનું પરિભ્રમણ છે, એટલું ભયંકર છે. અત્યારે ન દેખાતું હોય તો જુદી વાત છે, પરિસ્થિતિ એની સરવાળાની જ છે, બીજો કોઈ સરવાળો એ માન નથી. બહાર ચક્ષુ ઇન્દ્રિયથી પ્રકાશ ન દેખાય તો એને એમ લાગે કે અરે રે અંધારો છે, આ ઇન્દ્રિય ચાલી જાય પછી કેટલું અંધારું એ જાય એટલે સમજાયું છે, અનુભવથી સમજાયું છે. એવા કારાગૃહમાંથી જેને છૂટવું હોય, મુક્તિપુરીમાં જવું હોય, એને મોરામેશું તાળા ખોલવા માટે આ જેલના તાળા છે, મોરામેશ એ જેલના તાળા છે, એના ખોલવા માટે આ ચાવી આપે છે. તારા મોરાગ ને દ્વેષ આદિ વિભાવને ખોલવાનું આ ચાવી છે. નાયકના અભ્યાસ કરવા રૂપ એક જ ચાવી લગાડવી, આ એક ચાવી છે, માસ્ટર કી છે, બધા તાળા ખુલી જશે. વખતમાં નહીં હોય તો કિંમત ન આવે, પણ માર્ગ ગોતે છે, માથું ફોડીને ભરી જાય તો એને શું ચાવી ક્યાં છે ને કેવી છે એની ખબર નથી પડતી. નખરે છે ને આથરે છે, જે અહીંયા જાય ને ત્યાં જાય ને જંગલમાં જાય ને ગીરમાં ને ગુફામાં ને ક્યાંય ગમે ત્યાં જાય ને આશ્રમોમાં જાય ને નિવૃત્તિ લે ને બધું ભણ કરે છે, એનું નામ સાંભળ્યું હોય એની પાસે ભૂમિ હોય ને દિગંબર હોય ને ભણ હોય ને ક્યાંક માહિતી મળશે, અહીંથી મળશે, અહીંથી મળશે, અનુભવ સિવાય એની ચાવી ક્યાંય મળે એવું નથી. કિંમત આવે તો એના જેટલી બીજાની કિંમત પછી આવે નહીં, આ એની કિંમત છે, એની કિંમત આવે તો એના જેટલી બીજાની કિંમત આવે
નહીં.
બધા પડારી એ તો બધા એને કુદરતીમાં લઈ જનારા નિમિત્તો ભાષણ લાગે, શું લાગે કુદરતીમાં જનારા નિમિત્તો, મારા પરિણામ એના ઉપર જાય ત્યારે નિમિત્ત છે, નહીં તો નિમિત્ત નથી, પોતાના પરિણામ જાય તો નિમિત્ત છે, એને દુર્ગતિમાં જનારા નિમિત્ત પાસે આમ મોટું સ્વરૂપ છે. આમ જોવે તો સંસારમાં બધું મીઠું મીઠું લાગે એમ છે, આ દીકરો આ દીકરી આ ફલાણું આ ઢીકણું આ તે બધું કર્યું લાગે, જ્ઞાન દ્રષ્ટિએ જોવે તો જુદું દેખાય, સંસાર દ્રષ્ટિએ જોવે તો જુદું દેખાય, જ્યાં મીઠાશ લાગે છે એ જ મીઠું ઝેર છે એવા જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી ત્યાંથી પરિણામ ખસે પણ કેવી રીતે, કોઈ રીતે ખસે
નહીં.
એટલે અહિત છે એને અહિત પણ ત્યાં મીઠાશ લેતા મારા આત્માનું ખૂન થશે અને હું કારાગૃહમાં ધકેલાઈ જઈશ, એ વાત એને ભાષી દઈએ. અહીટ અહીટ પણ ભાષે ને હિટ હિટ પડે ને ભાષે, એનું નામ જ્ઞાન છે. પોતાનું અહિત ન ભાષે ને અહિત ના હિત ભાષે ને હોશ કરે, શું કરે છે? અહિત ના હિત ભાષે ને એમાં હું શું કરે, એમાં રસ લે, એમાં ઉદ્યમ કરે. તો એમાં તો ભયંકર પરિભ્રમણ સિવાય એનું ફળ બીજું કાંઈ નથી. તારું જ્ઞાન માત્ર જ્ઞાન જ છે, સિવાય જ્ઞાન એમાં કઈ બીજું થાય એવું નથી. અને દેવના પ્રતિબિંબ થવા છતાં અવિકૃતપણે રહેવાનું જેનું સામર્થ્ય છે, ત્રિકાળ સામર્થ્ય, બીજી ક્યારેય પણ વિકારી થતું નથી. રાગનું સંગ અનાદિ રહેવો રક્ષતા રાગરૂપ નથી, મૂળનો અનાદિ સંગ રહ્યો છતાં સાથે જોડે જોડે પરિણામ થયું છતાં જે મૂળ ન થયું, એવું જે તારું જ્ઞાન તત્વ, એને માત્ર જ્ઞાન તત્વ તરીકે, માત્ર જ્ઞાન તરીકે અનુભવવાનો પ્રયત્ન કરો. એ પ્રયત્ન સાધ્ય માર્ગ છે, પ્રયત્નથી સિદ્ધ થાય સધાયો એ માર્ગ છે. અંતરમાં સૂક્ષ્મ અનુભવ દ્રષ્ટિથી માત્ર જ્ઞાનને, એકલા જ્ઞાનને જોતા એ સ્વપણે દેખાય છે, સ્વપણે જણાય છે, ત્યારે એ નોખું પડે છે. જ્યાં સુધી એ સ્વપણે નથી જણાતું ત્યાં સુધી એ જુદું પડતું નથી, જુદું હોવા છતાં જુદું અનુભવાતું નથી. સ્વપણે એ જુદું પડે છે ત્યારે એને એમ કહ્યું કે એ સ્વપણે જુદું સધાઈ ગયો, એને સાધુ ને એક જ ચાલી એમ. ઘણી રીત છે મુક્ત થવાની, એવી ભ્રાંતિમાં અભ્યાસ કરવો, પ્રયત્ન કરવો, બસ આ એક જ ચાવી છે, બીજું કોઈ ચાવી નથી. સુગ્રાગની રુચિ તે પણ ભવની રુચિ છે, સુગ્રાગ થાય એક વાત છે, અને એ સારો લાગે તો એમ સમજવું કે એ સુગ્રાગની રુચિ થઈ ગઈ છે. ઊંચીને કેમ પકડવી? સુગ્રાગ તો થશે છઠ્ઠા ગ્રંથ સ્થાન સુધી, સુગ્રાગ બુદ્ધિપૂર્વક નો થશે, પણ યથાર્થ ભૂમિકાથી માંડીને ઉપર ઉપરની સર્વસાધકની ભૂમિકામાં સુગ્રાગ સારો લાગતો નથી. મોટા મળીએ જ્યાં જેવો લાગે છે, આત્મા આનંદ અમૃતનું પદ છે, એ અમૃતની સરખામણીમાં એને ઝેર કહેવામાં આવે છે. જ્યારે કોઈ સુભરાગ થાય અને સારો લાગે તો સમજવું કે એની રુચિ થઈ છે, અને એ રુચિ એ ભવની રુચિ છે, જેલમાં જવાની રુચિ છે, જેલખાનામાં કેદખાનામાં જવાની રુચિ, જે એને કેદખાનામાંથી છૂટવું નથી એવી પરિસ્થિતિ છે. સુભાગની રુચિ તે પણ ભવની રુચિ છે, અને એ મોક્ષની રુચિ નથી, એને બંધનની રુચિ છે, ત્યાં સુધી બંધન થયા કરશે. જ્યાં સુધી સુભાગ રૂચે છે ત્યાં સુધી મોક્ષ માર્ગમાં જવા બાજુની દિશા પણ મળતી નથી. દશા થવી તો બીજી વાત છે, પણ દિશા પણ એને મળતી નથી. સરસ વાતો આવી છે, કેટલીક વાતો આવી છે, એકદમ પાત્ર જીવ હોય તો ફટકે કામ થઈ જાય અથવા પોતે બદલી જાય એવો વિષય છે. એક ફટકે બદલી જાય ત્યારે સુભરાગ થાય છે. ને મને તો એમ લાગે છે બહુ સારા ભાવ થયા, મને બહુ સારા ભાવ થયા, આજે પૂજા કરી બહુ સારા ભાવ થયા, સ્વાધ્યાય કર્યો બહુ સારા ભાવ થયા, ભક્તિ કરી બહુ સારા ભાવ થયા, બીજા બીજા પણ અનેક પ્રકારના ઘણા સારા ભાવ આવે છે. એ શું ભાવ ને રુચિ, એ ભાવની રુચિ છે. અને ત્યાંથી પાછો આવવા માટે વાત છે, મોક્ષમાં લઈ જવાની વાત છે. મોક્ષની રુચિ નથી, જે ભવની રુચિ છે તે મોક્ષની રુચિ નથી, રાગની રુચિ છે તે વિતરાગતાની રુચિ નથી. વિતરાગતા મોક્ષ માર્ગ છે. દ્વેષ અરોચક ભાવ આનંદ ગંધીએ ગાયું છે, એ શુભરાગની રુચિને આત્માનો દ્વેષ કીધો છે, અને એને આત્માની અરુચિ કીધી છે. શુભરાગની રુચિ તે અનાત્મ ભાવની રુચિ, તે આત્મ સ્વભાવની અરુચિ, તે આત્મ સ્વભાવ પ્રત્યેનો દ્વેષ એમ ગણાવ્યું છે. કેટલીકમાં તો બહુ ગંભીર લખ્યું છે. તે મોક્ષની રુચિ નથી, જે મનોદશાઓમાં સંતોષાય છે. બિન સંતોષ શબ્દ વાપર્યો છે. જે જીવ કશાયની મંદતામાં સંતોષાય છે, તો મને બહુ સારા ભાવ થયા, પુણ્યના પરિણામ થયા, તે અકશાય સ્વભાવ જ્ઞાયક તેને જાણતો નથી, એને જાણતો નથી, ઓળખતો નથી, એની એની કિંમત આવી નથી. જેને મંદ કશાયની કિંમત આવી, એને જ્ઞાયક સ્વભાવી આત્માની કિંમત આવી નથી. આ બહુ શુદ્ધિ વાત છે. જે જીવ પુણ્યના હિમાયતી છે, એને આત્મા શું ચીજ છે એની એને ખબર નથી. બે વચ્ચેની કિંમતમાં અંતર કેટલું છે, એક કાચનો કટકો છે અને એક કાચો હીરો છે, એટલો બધો ફેર છે. આત્મા ઉપર દ્રષ્ટિ કરીને આત્માનો કબજો મેળવીને સંતોષ પામ, કે હવે અહીંથી જુદા પડવાની વાત નથી, ખસવાની વાત નથી. મન કશાય પણ આખરમાં કશાય છે ને, મનમાં 6 ડિગ્રીનો તાવ પણ આખરમાં રોગ છે. રોગ સારો છે એમ કોણ કહે, મૂર્ખ કહે. આ તો સુખી વાત છે, કઈ ગોળ ગોળ વાત કરે, નહીતર તો જ્ઞાન ગુઢ ભાષામાં વાત કરે છે. સમજીના વચનો જુઓ, એ વિદ્યુત ભાષા છે. ગુરુદેવ તો કોને ખબર એનો ઉકેલ જે આવ્યો નો ઉકેલ બહાર ના આવ્યો. આ તો બહુ સાદી સરળ સુગમ ભાષાની અંદર એ પારમાર્થિક તત્વ ખોલીને મળ્યું છે, વિશિષ્ટતા છે, સહેલી વાત નથી. એટલું સામર્થ્ય છે કઠિન કરનાર માં પરમાર્થને ખોલવાનું સામર્થ છે. ઘણું સામર્થ હોવા છતાં એનો જેને જેનો ગર્વ ગાળો નથી એ વિશિષ્ટતા છે. શું કહેતું કે જે મન કષાયમાં સંતોષાય છે તે અકષાય સ્વભાવ નાયકને જાણતો નથી તેમજ પામતો નથી. તે નાયકને જાણતો નથી જે જાણે નહીં એને પામે કેવી રીતે પામવું એટલે અનુભવ કરવો એને ખબર નથી. સુભરાગમાં સંતોષાઈ ગયો એ પણ સુભરાગની રુચિનું પ્રકાશક છે. સંતો પીરવા છે રુચિ અને સંતોષ બંને એક જ મિથ્યાત્વની પર્યાય છે, એક જ મિથ્યા શ્રદ્ધાની તીવ્ર રસવાળી પર્યાય છે. શુભરાગમાં સંતોષ થાય ત્યારે મિથ્યા શ્રદ્ધાનું જોર વધ્યું એમ સમજવું. શુભરાગમાં સંતોષ થાય શુભરાગ રૂચે ત્યારે એને મિથ્યા શ્રદ્ધાનું જોર વધ્યું. એક નાયકને જાણતો નથી નાયક એને રૂચતો નથી નાયકને પામશે એટલે અનુભવ કરી શકશે નહીં. નામે ચડાવે છે ગુરુદેવ પુકારી પુકારીને કહે છે આ વાત. ગુરુદેવ
પુકારી
પુકારી પુકારીને કહે છે તો સુમિસારાજી પરમાગમમાં બહુ સ્પષ્ટ શબ્દો પડ્યા છે. તો પ્રથમ પ્રતિક્રમણાદિ શું ભાવ નિષ્કુંભ છે એ ગાથાઓ પડી છે એમાં એ મૂળ ગાથામાં એમ કુંભાચાર્ય નિયંત્ર તો અત્યારે તોફાન કરે લોકો અમે વાર બપોર હાથ પ્રતિક્રમણ કરીને તમે એમ કહો છો કે ઝેર મારામારી કરવા માટે તમારે બધાને મોહાણસ્થે લઈ જવા છે એમ કે 2000 વર્ષ પહેલાના આચાર્યોએ ધડાકા બંધ લીધું છે. એટલે ગુરુદેવ વૃંદાવનમાં વસનારા મહામુનિઓ માર્ગને ટકાવી રાખ્યા છે એમ આકાશને કોઈ થાંભલાથી પડતું બચાવે એમ ધર્મને થોગો થવાવી રાખ્યો છે. થંભ છે આચાર્યો સમાજને શું લાગશે એની પરવા કર્યા વગર જંગલમાં બેઠા બેઠા જે સત્ય છે પરમ સત્યને પુકાર્યો છે. સ્પષ્ટ વિકલ્પ ઉઠે છે ને પ્રતિક્રમણનો પાઠ બોલે ત્યારે શું કરે છે પાઠ બોલે છે ને એ વિકલ્પ છે ને એ શુભરાગ થાય છે. એવો જે પાઠ બોલવાનું વચન અથવા મનન છે એના નિમિત્તે જીવને શું થાય છે શુભરાગ થાય છે. શુભરાગ થાય છે ત્યારે એ શુભરાગ શું છે નિષ્કુંભ છે. નિષ્કુંભ છે શું કીધું પાપનું પ્રાયશ્ચિત કરવાનું સુભરાગ છે એને આ ઉપમા આપી છે. વિતરાગનો માર્ગ એ અલૌકિક ચીજ છે. પ્રાયશ્ચિત શુદ્ધ ભાવ પ્રગટ કરીને સમ્યક દ્રષ્ટિના ચારિત્રના વૈરાગ્ય પરિણામ પ્રગટ કરીને પ્રાયશ્ચિત કરવું. શુભરાગથી પ્રાયશ્ચિત કરીશ તો સાચો પ્રાયશ્ચિત નહીં થાય, પાછો એનો અપરાધ કરવામાં લાગી જઈશ. તમે મારી માફી માગો અને પાછા મને ગાળ દેવા માંડો, પાછા મારી માફી માગો, પાછા ગાળ દો, પાછા માફી માગો, પાછા ગાળ દો. આગળ રીત છે નહીં, આ દશા છે. પ્રત્યેક મને હવાર બપોર ને હાન કરે, પાછો એનો એ અપરાધ કરે, પાછો હવાર બપોર હાન પ્રતિક્રમણ, પાછો એનો એ અપરાધ કરે. એ પ્રતિક્રમણ સાચું નથી. વિતરાગતા પ્રગટ કરવી એમ કે છે. સમીક્ષા ઉપરના તો બધા પ્રવચનો પુસ્તકારો થઈને પ્રસિદ્ધ થઈ ગયા છે. અને એક શાસ્ત્ર જે પરમાગમ છે, એક વખત તો બરાબર આજે છે, અંત સુધી એનું આત્મલક્ષે સ્વરૂપ લક્ષે સ્વાધ્યાય અધ્યયન મનન બરાબર થઈ ગયું. રાગ છે, ભાવ છે. કોઈ વાર એને ભાવ કે કોઈ વાર એને રાગ કે, જે ભાવ છે રાગ છે એ ભાવ રૂપે છે. રાગ પોતે ભાવ છે જીવનો, એટલે એને શુભ રાગ કયો કે શુભ ભાવ કયો, બે એકાદ છે. પછી ભાવ શબ્દ છે એનો પ્રયોગ બહુ વ્યાપક રીતે છે. જેટલા ભાવ છે એ બધા, આત્માના જેટલા પરિણામ છે એ બધા એને ભાવ કહેવાય. જ્ઞાન ભાવ, ચારિત્ર પ્રત્યે ભાવ, સમય દર્શન તે ભાવ, પુરુષાર્થ એ ભાવ, મિત્રતા એ ભાવ, શુભરાગ એ ભાવ, એક મળીને એક શુદ્ધ એનો પ્રયોગ છે, એ વ્યાપક છે. જ્યાં જ્યાં ભાવ કયો હોય ત્યાં શુભરાગ નું સમજવું, પણ શુભરાગ પોતે શુભ ભાવ સ્વરૂપે છે એમ સમજવું. જે મંદ કષાયમાં સંતોષાય છે તે અકષાય સ્વભાવ ભાવ, અકષાય સ્વભાવ એવો જે જ્ઞાયક ભાવ એને જાણતો નથી, અથવા જે જ્ઞાયક સ્વભાવને જાણે એ કદી મંદ કષાયમાં સંતોષાય નહીં એમ કે છે. જે મંદ કષાય એટલે પૂર્ણ ભાવ શુદ્ધ રાગ, એમાં જે સંતોષાઈ ગયો તો બહુ સારો ભાવ મેં કર્યો, આ તો મેં ઘણો સારો ભાવ કર્યો એમ. શુદ્ધ રાગ ની અંદર જેને સંતોષ થયો એને પોતાના સ્વભાવમાં જે અકષાયપણું છે જ્ઞાયિક ભાવમાં એને એને જાણ્યો નથી, ઓળખ્યો નથી. જો એને જાણે તો એને મંદ કષાયની કષાય ભાવની આટલી કિંમત આવે નહીં એમ કંઈક કહેવું છે. દેહની કિંમત નહીં આવે, કાચના કટકાને હીરા માનીને તિજોરીમાં મૂકે ને સાચા હીરાને હીરા માનીને તિજોરીમાં મૂકે એમ બને નહીં. જેની પાસે ઢગલાબંધ સાચા હીરા છે એ કાચના કટકાને હુંગરે ને ઉકળે લઈને ફેંકી દે કે આનું મારે શું કામ છે, આ કટકા ક્યાં મને કામ ના હોય એવું નથી. ઉલટાના આંગણામાં પીડ્યા છે તો પગમાં વાગશે, ઘરમાં પીડ્યા છે તો શું થશે, પગમાં વાગશે. એ રાખે એના ઢગલાને બહાર ફેંકી દે, હીરાનો ઢગલો એને તિજોરીમાં મૂકે ને કાચના કટકાને બહાર ફેંકે, મન કસાય છે તો કાચના કટકા છે એની શું કિંમત છે. બે વિરુદ્ધ છે, મંદ કષાય અને અકષાયમાં કષાયનો અભાવ છે. કષાયનો અભાવ છે, મંદ કષાયમાં સંતોષ આવી ગયો એટલે શું વાક્ય છે આખું ભૂલી જઈએ. જે મંદ જે મંદ કષાયમાં સંતોષાય છે તે પોતાના મૂળ અકસાય સ્વાભાવિક નાયક સ્વરૂપને જાણતો નથી. એટલે જે જે જીવો સંસારની અંદર પુણ્યમાં અને શુદ્ધાવમાં અને મંદકષાયમાં સંતોષાઈ જાય છે, મેં બહુ સારું કર્યું, મેં બહુ સારું કર્યું, આ દેહાર બંધાયું, આ કરોડોના દાન દીધા, આ પૂજા ભક્તિઓ રચાવી, આ સ્વાધ્યાય કર્યો, બહુ શુદ્ધાવ કર્યો, ઘણા સારા ભાવ કર્યા, એ આત્માને ઓળખતો જ નથી એમ કહે છે. કેમ કે આત્મા તો કસાયમાં અભાવ સ્વભાવે છે. 99 ડિગ્રી નો ભાવ, 100 ડિગ્રી નો ભાવ, ક્ષય હોય ને ટીબી હોય એને જાય નહીં, તંદુરસ્તી માને તો મરી જાય, શું કરે એને, કઈ તાવ નથી એને તાવ ના ગણવો, 99 હોય તાવ હોય તો એને તાવ ગણવો નહીં એમ કે તો મરી જાય. રોગ છે એ રોગ છે, વિતરાગતાથી આગળ જવું, રાગનો અભાવ કરીને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પ્રગટ કરતા જે વિતરાગતા પ્રગટ થાય એમાંથી આગળ જવાય છે મોક્ષ માર્ગમાં. મોક્ષ પ્રત્યે મોક્ષ માર્ગમાં આગળ વધવું હોય તો વિતરાગ ભાવે આગળ વધવું, રાગભાવે આગળ ન વધવું. રાગની રુચિ તો ભવની રુચિ છે, રાગનું ફળ ભાવ છે, અને વિતરાગતાનું ફળ ભવનો અભાવ એવો મોક્ષ છે એમ છે. એ વિષય ચાલે છે, શુભ રાગની રુચિ તે પણ ભવની રુચિ છે અને મોક્ષની રુચિ રુચિ બે પરસ્પર વિરુદ્ધ વિષયની એક જીવને થાય નહીં, રહે નહીં, થઈ શકે નહીં, હોય શકે નહીં, આ સ્પષ્ટ વાત છે. એટલે એમ કે છે કે જે મંદકષાયમાં સંતોષાય છે, શુભરાગની રુચિથી જે મંદકષાયમાં સંતોષાઈ જાય છે, તે અકસાય સ્વાભાવિક નાયક તત્વ એવું જે પોતાનું સ્વરૂપ તેને જાણતો નથી અને એને એ પામતો નથી, એનો અનુભવ એ કરી શકતો, પામવું એટલે અનુભવ કરવો. હા, મંદકષાય કહેવાય. દ્રૌલિંગી મુનિ ઉપસર્ગ કરતા પ્રત્યે કેવો ઉપસર્ગ કરતો હોય કે એની જીવતી ચામડી ઉતરીને ખાર છાંટે, શું તો આંખનો ખૂણો લાલ કરે નહીં એટલી ક્ષમા રાખે, એને ધર્મ થયો કે ન થયો, તો કે ન થયો, શું કહે છે, આટલો સસ્તો નથી ધર્મ, શું શુભ ભાવ છે એને. મિથ્યાત્વ દશામાં એને વિતરાગ ભાવ નહીં થતો હોવાથી એને એ શુભ ભાવ થાય છે કે હું જૈન મુનિ, શું એને આધાર લીધો, કે મેં દીક્ષા ધારણ કરી છે અને હું તો જૈન મુનિ છું, મારાથી ક્રોધાદી ભાવ થાય નહીં, આવો એક વિકલ્પ, આવો એક શુભ રાગ એના આધારે એ સામાન્ય ક્ષમા બક્ષે છે, શું ક્ષમાનું પ્રદાન કરે છે શુભ ભાવથી, તો પણ એને ત્યાં શુભરાગથી સંતોષ થયો છે, એને ત્યાં ધર્મ થયો નથી. આમ છે, એને વિતરાગ ભાવમાં આવવું જોઈએ, નિર્વિકલ્પ શુદ્ધ નાયક ભાવમાં રહેવું જોઈએ, નાતા દ્રષ્ટા રહેવું જોઈએ. આ પ્રતિકૂળતા તે પ્રતિકૂળતા નથી, નંબર એક, શું આ પ્રતિકૂળતા તે ખરેખર પ્રતિકૂળતા નથી, હું જ્ઞાયક છું ને તે માત્ર મારા જ્ઞેયના સ્થાને છે, શું જ્ઞાનનું જ્ઞેય માત્ર છે, તેથી તે પ્રતિકૂળતા નહીં હોવાથી તેને રાખવી કે દૂર કરવી એ પણ વિકલ્પ મારા માટે અસ્થાને છે. રોગ થાય ત્યારે રોગને દૂર કરવાનો વિકલ્પ કરે, શું એનો અર્થ શું થાય, કે એને એ પ્રતિકૂળતાને પ્રતિકૂળતા માની છે, એને પ્રતિકૂળ રોગને દૂર કરવાનો ભાવ નહીં કરવો, એ રોગ જ નથી, મારો રોગ નથી, શરીર મારું નથી અને શરીરનો રોગ તે મારો રોગ નથી, આ સીધી વાત છે. પછી એ રોગ હોય ભલે ને જાવતો હોય ભલે, મારે લેવા દેવા નથી, પાડોશી ભાવ છે. ખરી વાત એ છે કે પોતે પહેલા બહેનું કર્યું હતું એ ચૂકવવાનો વારો આવ્યો છે, હવે એમાં રોવે, શું બેનું કયું છે પોતે યાદગાર આવે તો બોલવું પડે માટે રોવે, આ કઈ રીત છે, વ્યાજની વાત છે. સરાફ માણસ હોય, સજ્જન હોય, હોશથી એમ કે ભાઈ લઈ જાને બાપુ, હું તો તારા ઘરે પહોંચાડે છું, તું ન લેવા આવ્યો તો તારા ઘરે મારે આવવું પડે, તારો ઉપકાર છે કે મારો પરિશ્રમ તેમ બચાવ્યો તારા ઘરે આવવાનો. આમ પલાખા જુદા છે બધા, અવળી હવળી વાત છે. ગુરુદેવ પુકારી પુકારીને કહે છે કે નાયકનો આશ્રય કરી શુદ્ધ પરિણતિ પ્રગટ કર, શું કરવું? આ સ્પષ્ટ વાત છે કે ત્રિકાળી શુદ્ધ નાયક સ્વભાવ નિદ્રાગી સ્વભાવનો પિત છે, જેમાં શુભ્રનું નામ નિશાન નથી, ગંધેય નથી, એવા જ્ઞાયક સ્વભાવનો આશ્રય કરવો એટલે હું પણ તેમાં ઠરી જવું. ઉપશમ ભાવે, વિતરાગ ભાવે, જ્ઞાતા ભાવે હું પણ એમાં ઠરી જવું, એનું નામ આશ્રય કર્યો કહેવાય. શુદ્ધ પરિણતિ પ્રગટ કર, એવો આશ્રય કરીને શુદ્ધ પરિણતિને પ્રગટ કર. શુદ્ધ પરિણતિ એટલે રાગ વિનાની, મંદ કષાય વિનાની, નાતા દ્રષ્ટાપણાની વિતરાગી પરિણતિને તું પ્રગટ કર. તે એટલે આવી શુદ્ધ વિતરાગી પરિણતિ પ્રગટ કરવી તે જ એક પદ છે, એ તારું ઠરવાનું ઠામ છે. પદ એટલે તારી અવસ્થા, જ્યાં સ્થાયી પણ રહેવું તે તારી અવસ્થા, આ તારું પદ છે. વિતરાગ ભાવ તે તારું પદ છે, હિમકશાયમાં સુધરા તે તારું પદ નથી, તારું પોઝિશન ઊંચું છે. નિજ પદમાં ઉચ્ચ પદ માનીને રાજી કા થાશ એમ કે છે. સુભરાગ કષાય ભાવ, મંદ કષાય નો ભાવ, કષાય શરીર નો ભાવ, તીવ્ર મન તો એનો ભેદ છે, એ તો મલિન ભાવ છે, એ તો મલિન છે. અને મલિનતામાં તું રાજી કા થા, મલિનતા અને એમાં રાજી થવું, આ વાત એમ શુદ્ધ પરિણતિ પ્રગટ કર. તે જ એક પદ છે, તે જ તારું સાચું સ્થાન છે. આ પદ એટલે જેને યોગ્ય સ્થાને, એને પદ કે છે, આ ડિગ્રી નથી આપણે, આને પદ ગ્રહણ વિધિ ડિગ્રી આપે ત્યારે શું કે છે, પદ ગ્રહણ વિધિ, આ તારું પદ આ છે, આને ગ્રહણ કર. વિતરાગ ભાવની વિધિથી આ પદને ગ્રહણ કર, આ હાથું પદ છે. બાકી બધું ઉપાધિ છે, આ નિરામય પદ છે, નિરુપાધિક ભાવ છે, એને ગ્રહણ કર. બાકી બધું અપદ છે, અપદ છે, ક્યાંય ઠરીને ઠામ થવા જેવું અથવા બધે દુઃખી થવાની વાત છે, ક્યાંય સુખી થવાની ગુણ નથી. એ રીતે જે મોક્ષ માર્ગ છે, એ મોક્ષ માર્ગનો પ્રગટ થવા માટે એની યથાર્થ ભૂમિકામાં શુભ રાગ આવતો હોવા છતાં એ શુભ રાગની રુચિ ન કરવી તે યથાર્થ ભૂમિકા છે. શુભ રાગ આવવો તે યથાર્થ ભૂમિકા નથી, પણ વિતરાગતા પ્રગટ થયા પહેલા શુભ ભાવ આવે ત્યારે એની રુચિ ન થવી તે તેની યથાર્થ ભૂમિકા છે. આત્મા પોતે નિર્વિકલ્પ સ્વરૂપ છે, વિકલ્પના અભાવ સ્વરૂપે અવિકલ્પ સ્વરૂપ છે, એવા સ્વરૂપમાં તદાકાર થઈને સ્થિર થઈ જવું, સમજી જવું તે અવિકલ્પ સ્થિતિ છે. અને તે અત્યારે પણ થઈ શકે એવું છે, ન થઈ શકે એવું નથી, એનો પણ બધો ઉપાય છે. એની બધી આ પારાયણ છે, અવિકલ્પ થવાની, નિર્વિકલ્પ થવાની, આપણા શાસ્ત્રો વિતરાગી શાસ્ત્રો છે, એનો ઉપાય છે. આ બધો નિયમિત રીતે એ વાતને સ્પષ્ટ કરી છે આ શાસ્ત્રોની. એને પછી ના મૂળમાં એનો ક્રમ લે છે, કેવી રીતે કરવું, નિર્વિકલ્પ થવા માટે શું શું કરવું, કેમ કરવું, એને પછી એને પછી છે 375 છે.
દેવ ઋષિ મંત્ર.